તારીખ 18/4/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 182 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 134
27 વર્ષ પહેલા બિહારમાં કુંડલપુર નગરમાં એમનું જન્મ થયો. હજારો જીવોને ધર્મ પ્રાપ્તિનો નિમિત્ત ધર્મનો વૈભવ ખૂબ વધ્યો. એમના નિમિત્તે અનેક જીવો કેવળ જ્ઞાન પામ્યા, અનેક જીવોની મણિદશા સુધીની સાધના થઈ, અનેક મિથ્યા દ્રષ્ટિ જીવો સમીપ દર્શન પ્રાપ્ત થયા. અને આ ભારત ભરત ક્ષેત્રમાં ધર્મનું વાતાવરણ જબરજસ્ત થઈ ગયું. ખૂબ ધર્મ ફાયલો ફૂલ્યો. ઘણો નિકૃષ્ટ કાળ હોવા છતાં ત્યારથી જે બીજ વેવાઈ ગયા ધર્મના વિશાળ પાયા ઉપર, એટલે હજી એનો લાભ આપણને મળી રહ્યો છે. નહીતર એટલું અત્યારનો કાળ દોષ એવો છે, એવા હીન પરિણામવાળા જીવો ઉત્પન્ન થાય છે, એ ધર્મનાશ થતા વાર લાગે, ધર્મનો નાશ થતા. હજી જે અખંડ માર્ગ વિતરાગ પ્રણીત સર્વજ્ઞ ભગવાન મહાવીર જીન પરમેશ્વર એમને પ્રણીત કરેલો માર્ગ અખંડપણે હજી ચાલુ રહ્યો છે, એ એમના વાણીથી જે ધર્મની ખૂબ પ્રભાવના થઈ, અત્યંત પ્રભાવના થઈ, વિશાળ પ્રભાવના થઈ, એ પરંપરા ચાલુ રહી. એટલે આજે પણ એમનો ઉપકાર ભૂલી શકાય એવો નથી. આપણા ઉપર જે ઉપકાર અત્યારે વર્તી રહ્યો છે, એમનો વર્તી રહ્યો છે,
આજે
એમ અવશ્ય કહી શકાય, જરૂર કહી શકાય. એમણે જે ઉપદેશ આપ્યો, એ ઉપદેશ પરંપરાએ ગણધર દિવાળીથી ચાલુ રહ્યો, અને ત્યાર પછી જે આચાર્યો થયા એમણે પણ શાસ્ત્રોમાં એ ઉપદેશને મૂછો. આપણને છેલ્લે ગુરુદેવના શ્રીમુખેથી એ જ વાત સાંભળવા મળી. કુદરતે આ જ દિવસે ગુરુદેવે પરિવર્તન કરેલું. અંતરંગ પરિવર્તન તો થોડા વર્ષો પહેલા થઈ
ગયેલું,
12-13 વર્ષ પહેલા અંતરંગ પરિવર્તન થઈ ગયેલું. પણ બહારના કુલ ધર્મ ને લઈને પોતાની ધર્મની ભાવના દબાવવી પડતી હતી, એ અમને સહન થતું ન હતું. અને એ સહન ન થઈ શકે એ સ્વાભાવિક છે, કેમ કે સત્યને દબાવવું પડે છે. એટલે નિર્ણયો અને જાહેર પરિવર્તન કર્યું. ચૈત્ર શુદ્ધિ સ્થાન છે, ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ દિવસ પસંદ કર્યો અને સંઘમાં નિવાસ કર્યો. જાહેર પરિવર્તન ભલે સંપ્રદાયના બહુભાગ લોકો સર્વ લોકો એમને મુનિ તરીકે માન્ય કરતા હતા, સાંજ પાસેના સાધુ તરીકે માન્ય કરતા હતા, પણ એમણે એ વાતને એવું માન સન્માન છે. માન સન્માન તો સંપ્રદાયમાં કોઈ સાધુને ન મળે એટલી હૃદય એમને માન સન્માન જ્યારે મળતું હતું, ત્યારે એમણે ઘોષણા કરી કે આ પંથ બીજો છે અને ભગવાન મહાવીર સ્વામીનો માર્ગ પંથ કોઈ બીજો છે. એ દરમિયાનમાં એમણે સમય સારા દે જે દિગંબર આચાર્યોના શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું હતું, અને પરિણતિ પણ અંદરમાં ધર્મની પ્રગટ થઈ ગઈ હતી. અને પછી પરિવર્તન કરેલું છે. વિચિત્ર ઘટના બની કે સંપ્રદાય બીજો હોવા છતાં સાચો જૈન ધર્મ એમણે ક્યાં છે, કેવી રીતે છે, સત્ય કયા શાસ્ત્રોમાં આપેલું છે, જૈનના નામે એકથી વધારે અનેક ખીરકા ચાલે છે, એમાં સત્ય ક્યાં છે, એ વાત એમણે પોતાની અંતરખોજથી અંતર સૂઝથી એ વાતને શોધી કાઢી. એમના પ્રતાપે હજારો મુમુક્ષુઓ, જૈનો અને અજૈનો બધા ઘણા એક ધર્મ પ્રભાવનો વિશિષ્ટ કાળ આવ્યો. અનેક જીવો સત્યને સમજતા થયા. એ ગુરુદેવનો પ્રતાપ છે. એ પણ આજનો ધન્ય દિવસ છે કે આજના દિવસે એ પરિસ્થિતિ ઊભી થઈ. નહીતર સંપ્રદાયની અંદર તો સ્થાનકવાસી જીવો સાંભળવા જતા હતા, એમાં ગોળ ગોળ કહેવું પડે એટલે કેટલાક સમજે, કોક કોક સમજે, બાકીના સમજે, અંગત પરિચયમાં આવ્યા હતા એ સમજે કે મહારાજશ્રીનો અભિપ્રાય શું છે, બાકી સામાન્ય સમાજ કાંઈ સમજે નહીં, એ સંપ્રદાય બુદ્ધિથી બધા સાંભળવા બેસે. એ પરિસ્થિતિ એમને ધર્મ પ્રભાવના માટે અનુકૂળ ન લાગી. બરાબર. ઉદયમાં પોતે પ્રખ્યાત એક સુવિખ્યાત પ્રવચનકાર હતા. એ પ્રવચન અંગેનો વાણીનો યોગ એમનો જબરદસ્ત હતો. એટલે માત્ર સંપ્રદાય સ્થાનકવાસી સંપ્રદાયને લાભ મળે એવી પરિસ્થિતિ હતી. જ્યારે એમને ફેરફાર થયો ત્યારે તો બહુ સંખ્યા ઓછી હતી, પણ પુણ્યયોગ જબરજસ્ત લઈને આવેલા એટલે હજારો માણસો દેરાવાસી પીતાંબર, સ્થાનકવાસી પીતાંબર અને દિગંબર સંપ્રદાયમાંથી પણ જેને જેને આ વાતની સમજ પડી, ખ્યાલ આવ્યો કે સત્ય કહે છે આ, અને આપણે સમજીએ છીએ એના કરતા કોઈ લોકોત્તર દ્રષ્ટિ પણ આમની પાસે છે, શાસ્ત્રમાંથી જે સત્ય પ્રકાશે છે એ વાત આપણે સમજી શકતા નહોતા, એવું એમના વિદ્વાનોને પણ અનેકને લાગ્યું. એમાં પણ જે પ્રખર વિદ્વાનો હતા એમણે સ્વીકાર ફૂલચંદી શાસ્ત્રી દેવા, વાત તો અમે બંસીધરજી વગેરે આવેલા, સર હુકુમચંદજી આવેલા, બહુ પ્રભાવિત થયા. એ વખતે જૈન મહાસભાના પ્રમુખ હુકુમચંદજી હતા, સર હુકુમચંદજી એ સાબે જૈન દિગંબર સંપ્રદાયમાંથી પણ અનેક વિદ્વાનો અને અનેક કુટુંબો આ બાજુ ગુરુદેવને સાંભળવા પ્રત્યે વયા, અને આપણે એમના વચનામૃતો વાંચીએ છીએ, એમાંથી કેટલું કેટલું નીકળે છે, કેટલા હજારો પડખાથી સત્યને ભાર મૂક્યું છે, એ આજના દિવસનો એ અવસર છે એમ ગણી શકાય. કે જ્યારથી જાહેર રીતે પ્રારંભ થયો એ રીતે આજનો દિવસ આપણા સૌના માટે એક બહુ મહત્વપૂર્ણ દિવસ છે, અને એનું મહત્વ વાસ્તવિક રીતે તો જે ઉદ્દેશ છે એને અંતરમાં ઉતારવામાં આવે, જે મૂળ રહસ્ય છે એની પ્રાપ્તિ કરવામાં આવે, એની અનુભૂતિ કરવામાં આવે, ત્યારે ખરેખર આપણે એમને અનુસરીએ છીએ એમ સિદ્ધ થાય છે. બરાબર. નિશ્ચિત થાય છે. માત્ર રાગ વૃદ્ધિ કરવાનો દિવસ નથી, પણ એમના નિમિત્તે વિતરાગતાની દિશામાં આગળ વધવાનો આ દિવસ છે, વિતરાગતા પ્રાપ્ત કરવાનો દિવસ છે. એ રીતે એની ઉજવણી વાસ્તવિક ગણી શકાય. બાકી બાહ્ય ક્રિયાથી, બહારના ઉત્સવોથી, બહારના ઊંઘથી આત્માને ખરેખર લાભ થાય છે એવું બનતું નથી. એ તો જેને અંતરમાં મહિમા આવે છે એને બહારમાં એ પ્રકાર ભજે છે, એ કોઈ પરો બહારનો પ્રકાર નથી, માત્ર બહારનો દેખાવ નથી, અંદરની જે મહિમાની પરિણતિ છે, મહિમાનો જે ઉત્સાહ છે એ વ્યક્ત થતો ભાવ છે. અંદરમાં મહિમા ઓળખીને ન આવે ને એટલો બહારમાં દેખાવ કરે, તો એ દેખાવથી કોઈ આત્માને લાભ થતો નથી. એવા રાગથી પણ આત્માને લાભ થતો નથી એમ ગુરુદેવ શ્રી આપણને વારંવાર સમજાવે છે, એમના પ્રવચનોમાં એ વાત વારંવાર કહે છે. અહીંયા ગુરુદેવશ્રીના વચનામૃતમાં 182 નંબરનું બોલ ચાલશે, પાનું 102, પાત્રતાનો વિષય છે. ધર્મની પાત્રતા વિના ધર્મ ઉત્પન્ન થતો નથી, તેથી જેમ ધર્મનું મહત્વ છે તેમ ધર્મ વિષય પાત્રતાનું પણ ઘણું મહત્વ છે. પુણ્ય યોગથી વિતરાગ દેવ ગુરુ શાસ્ત્રનો યોગ થાય છે, સંયોગ થાય છે, જ્ઞાની ધર્માત્માઓનો પણ સંયોગ થાય છે, એમની વાણી પ્રત્યક્ષપણે સાંભળવાનો પણ પુણ્ય યોગ મળે છે, એવું અનંતવાર મળ્યું છે. પરંતુ પોતાની પાત્રતા નહીં હોવાને લીધે આ જીવ ધર્મથી વંચિત રહ્યો છે, પોતાના હિત સાધવાથી વંચિત રહ્યો છે. ધર્મથી વંચિત રહ્યો છે એટલે પોતાનું હિત કરવા માટેથી પોતે વંચિત શૂન્ય રહી ગયો છે, એનું કારણ કે પાત્રતા પ્રગટ થઈ નથી. જેમ કારું અનાજ વાવવા માટેની જે જમીન છે એને કેળવા વિના એમને એમ વરસાદ વરસ્યા કરે તો એમાં કાંઈ ઉગતું નથી, પણ સુયોગ્ય રીતે જમીનને તૈયાર કર્યા પછી એમાં બીજ વાવવામાં આવે તો એ સારી રીતે ઉગીને એમાંથી સારી રીતે ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. એવી જ આ વસ્તુ સ્થિતિ છે કે જો પાત્રતાની ભૂમિકા યથાર્થ હોય, સુયોગ્ય હોય, તો શ્રી ગુરુનો ઉપદેશ રૂપી મેઘ વર્ષા થાય તો ધર્મની પ્રાપ્તિ થઈ જાય છે, ધર્મ ઉગી નીકળે છે, અને નહીંતર એ પોતાની કામમાં આવતી ચીજ નથી, જેને પ્રાપ્ત પાત્રતા હોય છે એને જ કામમાં આવતી ચીજ હોય છે, પોતે એમાંથી નિષ્ફળ જાય છે. એ વિષય અહીંયા લેવો છે. કેવું છે પાત્રજી? કે તત્વ વિચારમાં ચતુર છે. તત્વ વિચાર એટલે સ્વતત્વને વિચારમાં લેવા માટે, વિચારવા માટે જેના જ્ઞાનની અંદર નિર્મળતા છે, જેના જ્ઞાનની અંદર અવકાશ છે, જેના જ્ઞાનની સમજણની તૈયારી છે, એને અહીંયા ચતુર કહેવામાં આવે છે. સમજણમાં વિપરીતતા ઘણી હોય અને જ્ઞાન ગમે એટલું ગાઢવાળું ઘણી બુદ્ધિવાન માણસ દેખાતો હોય તો પણ તે તત્વ વિચારમાં ચતુર નથી, નિપુણ નથી. તત્વ વિચારની અંદર એને નિપુણ ગણવામાં આવતો નથી. એની બુદ્ધિ સાંસારિક કાર્યોમાં લાગે છે, એટલે કે કર્મબંધન થવામાં એની બુદ્ધિનો ઉપયોગ થાય છે. આત્માને દુઃખ પહોંચાડે એવી પરિસ્થિતિમાં એની બુદ્ધિનો ઉપયોગ કામ કરે છે. એને અહીંયા ચતુર એટલે ડાયો કેમ કહેવો? ડાયો કેમ કહેવો? તો લોકો એમ કહે ભાઈ પહેલા સાધારણ સ્થિતિ હતી, હવે પોતાની ચતુરાઈથી બુદ્ધિથી ઘણી સંપત્તિ મેળવી અને કેટલી સુખ સગવડની સાહેબી ઊભી કરી તો એને ડાયો ગણવો કે નહીં? કે પોતાને સુખી થવા માટે બુદ્ધિનો ઉપયોગ એને કર્યો કે નહીં? વાસ્તવિકતા જુદી છે, બુદ્ધિવાળા તો બધા હોય છે, પણ પૂર્વ પુણ્યનો યોગ હોય છે અને અનુકૂળતાનો ઉદય થાય છે. બાકી બુદ્ધિવાળા ઘણા ઠેબા ખાય છે રસ્તા ઉપર, ઠોકર ખાતા આવતા આવતા ઠોકર ખાવી પડે. તો એ કોઈ બુદ્ધિનો જ વિષય છે એવું ખરેખર નથી. એકનો એક માણસ એક વખત સફળ થાય છે તેના તે કામમાં પાછો એ નિષ્ફળ જાય છે, એમ બતાવે છે કે એની બુદ્ધિ નથી ઘટી ગઈ. પરિસ્થિતિનું સર્જન, સંયોગિક પરિસ્થિતિનું સર્જન એ કોઈના હાથની બાજી હોય એવું પ્રત્યક્ષપણે જોવામાં આવતું નથી. એથી એને પૂર્વ કર્મને સ્વીકારવું પડે છે. પણ એમાં સફળતા પૂર્વ પુણ્યના યોગે મળે તો પણ આત્મામાંથી શાંતિ અને આત્મામાંથી સુખ મળે છે કે કેમ, એ એક વિચાર માગે એવો વિષય છે. કોઈ પણ વિચારવાન જીવને વિચાર તો કરી મૂકે એવો એક આ વિષય છે. એને એમ કહે છે કે તું તત્વ વિચારની અંદર તારી બુદ્ધિના વિચિક્ષણતાને, ધાપણને, બુદ્ધિમાનપણાનો એમાં ઉપયોગ કર, તો અમે એને ચતુર ગણીએ, એને પોતાના સુખ માટે, શાંતિ માટે એનો ઉપયોગ કર્યો એવું ડાપણ ગણીએ. એવો જીવ નિર્મળ ચિત્ત વાળો હોય છે, આ એક વિશેષણ વાક્ય છે. જેને ચિત્તની નિર્મળતા છે, મલિન ભાવો, મલિન રસવાળા પરિણામો જેના નથી, તીવ્ર મલિન રસના પરિણામો નથી, જે કોઈ વિષય કસાયના પરિણામ છે, રાગ દ્વેષ મોહના પરિણામ છે, એમાં ચીકણો રસ જે ઉત્પન્ન થાય છે એને ચિત્તની મલિનતા કહેવામાં આવે છે. એવું જેને નથી, શા માટે એને એવું નથી, કે જે પોતાની આત્મશુદ્ધિ માટે તૈયાર થયેલો જીવ છે. પાત્ર જીવ કેવો છે?
આત્મશુદ્ધિ માટે
પોતાની આત્માની શુદ્ધિ કરવાની જેની ભાવના છે, જેની જિજ્ઞાસા છે, જેની તત્પરતા છે, એવા જીવને સાંસારિક કાર્યો કરવા પડતા હોય તો પણ તે કાર્યોમાં પરિણમતા તીવ્ર કષાયના રસવાળા મલિન પરિણામો થતા નથી. એનું જ્ઞાન એ રીતે મલિન થતું નથી, એની બુદ્ધિ એ રીતે મલિન થતી નથી. જીવ મતિ દોષથી બુદ્ધિ દોષથી અવળે માર્ગે જાય છે. અવળે માર્ગે એટલે આત્માને અહિત થાય એવા માર્ગે જાય છે. અને મતિની નિર્મળતા હોય, ચિત્તની નિર્મળતા હોય, જ્ઞાનની નિર્મળતા હોય તો પોતાના આત્માને હિત સાથે, પોતાને સુખ શાંતિ ઉપજે એવો માર્ગ પકડે છે. શ્રીમદજીએ લખ્યું છે કે અતિ બુદ્ધિશાળીને તો જગત સ્વીકાર કરે છે. જગત બુદ્ધિમાન માણસનો સ્વીકાર કરે છે. ભાઈ બુદ્ધિમાન માણસ છે, તો બુદ્ધિ વગરનો માણસ નથી, ઘણી બુદ્ધિ એનામાં છે. એવા અતિ મેધાવી પુરુષો જે હોય છે, એ ભગવાન મહાવીર સ્વામી વિશે જેમણે એ વાત લખી છે, જ્યારે લખી છે ત્યારે કે આ જગતમાં સંતો મહાત્માઓ ઘણા થઈ ગયા, ઘણા ત્યાગીઓ થઈ ગયા, પણ ભગવાન મહાવીર સ્વામીની વાત કોઈ જુદી છે, એમ કરીને એ વાત ઉપાડી છે એમણે. અને એમણે શું કર્યું કે આ જગત ઉપરની મમતાઓ ખલાસ કરી, એટલે એમની બુદ્ધિનો સરવાળો શું, બુદ્ધિમાનપણાનો એમની જે મેઘા હતી, પવિત્ર બુદ્ધિને મેઘા કહે છે. એટલે પવિત્ર બુદ્ધિ વાળા જીવને મેઘાવી માણસ કહેવામાં આવે છે. નિર્દોષ બુદ્ધિ વાળા જીવ બુદ્ધિને અનુસરતા ઘણા શબ્દો છે, એમાં મેઘા એટલે બુદ્ધિ કહેવામાં આવે છે. જેને સુબુદ્ધિ હોય છે એને મેઘા કહે છે, કુબુદ્ધિને મેઘા નથી કહેવાતી, અને એવા બુદ્ધિવાનને મેઘાવી પુરુષ કહેવામાં આવે છે. ત્યાં એ શબ્દ એમણે વાંચ્યો કે ભગવાન મહાવીર સ્વામી કે અતિ મેઘાવી પુરુષે આ જગતની મમત્વતા, મમત્વનો ત્યાગ કર્યો, એ એમની વિચિક્ષણતાનો, બુદ્ધિમાનપણાનો સરવાળો છે. જે જગત એમનું બહુમાન કરે છે એ જગત ઉપર એ મમત્વ કરતા નથી, એ એમની વિશિષ્ટ બુદ્ધિમત્તા છે, એમ કહે છે. સામાન્ય રીતે જેની જે પ્રશંસા કરે એના પ્રત્યે એને મમત્વ રહે, એનો પક્ષ રહે, એવું જગતમાં સામાન્ય રીતે બને છે. કેટલાક તો ઓછી બુદ્ધિવાળા પ્રશંસકોના તાબેદાર થઈ જાય છે, અથવા તો એને ખુશામત ખોર એવું વિશેષણ લાગુ પડે છે કે એને ખુશામત કરે તો ખુશામત ત્યાંથી લૂંટાઈ જાય ત્યાં સુધી એને ખબર ન પડે. તો ખુશામત કરે એને એવી રીતે આપી દે કે પોતે ખ્યાલ ન કરે કે મારે આપવાનું આ ગજું મારું છે કે નહીં, અથવા આટલું આને આપવું જોઈએ આપવું જોઈએ એનો હિસાબ કિતાબ ન રહે. ત્યારે વિતરાગ માર્ગની અંદર જે વિતરાગો થાય છે એની ભક્તિ બધા કરે છે, પ્રશંસા કરે છે, ગુણાનુવાદ કરે છે, એને માર્ગે ચાલે છે, એનો જય જય પુકારે છે, એનો વિપક્ષ કરતા નથી અને એના પ્રત્યે મમત્વ રાખતા નથી. સમન ભદ્રાચાર્ય કહે છે કે હે જીન મિત્રા, જગતમાં આપ જ કોઈ એવા છો પરમેશ્વર કે જેણે કદી એવું જોયું નથી સમોસરણમાં કે આ મારો શિષ્ય છે કેમ કે મારી ભક્તિ કરે છે, એવું એમણે જોયું
નથી.
આ મારી ભક્તિ કરતો નથી માટે મારો શિષ્ય નથી એમ પણ કદી જોયું નથી. એવા બે વિભાગ મારા તારાના એને કહ્યા નથી, એટલે રાગ અને દ્વેષ જેને ઉત્પન્ન થયા નથી એમ કરીને મિત્રાગતાની ભક્તિ કરી છે ભગવાનના નામે. અહીંયા એવા વિતરાગ થવા માટેની પહેલી ભૂમિકા, પહેલી પરિસ્થિતિ, શરૂઆતની પરિસ્થિતિ એને પાત્રતા કહેવામાં આવે છે. અને આ જગ્યાએ તો ગુરુદેવે એ પાત્રતાની સફળતાનો દ્રષ્ટિકોણથી થોડી વાત કરી છે. પાત્રતાના પણ અનેક ગુણો છે, પાત્રતાના પણ ઘણા પડખા છે. આપણે લીધું છે આમાં જે બાળકો બીજું કઈ શોધમાં એના વિષય ઉપઘાતમાં પાત્રતાનો વિષય લીધો છે. શરૂઆત તો લક્ષ્મીશ બોલ લીધા છે, ગુરુદેવે અહીંયા પાત્રતા સફળ થઈ જાય છે એ વાત ઉપર પાત્રતા લીધી છે. ખાલી જશે આ પાત્રતા એવી વાત નથી લીધી, નિષ્ફળ જશે એવી વાત નથી લીધી. એ જીવ કેવો છે કે જે સ્વાનુભૂતિ આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે. છેલ્લું વાક્ય છે, આવી સેવા ઉપાસનાના પ્રસાદથી પાત્ર જીવ આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે, એટલે કે જ્ઞાન દશાને પ્રાપ્ત કરે છે એ વાત છેલ્લે એમણે લઈ લીધી છે. પાત્રતાના ફળ સ્વરૂપે એ જીવ તત્વ વિચારમાં ચતુર છે, નિર્મળ ચિત્તવાળો છે. એવો જીવ ગુણોમાં મહાન એવા સદગુરુના ચરણ કમળની સેવાના પ્રસાદથી અંતરમાં ચૈતન્ય પરમ તત્વનો અનુભવ કરે છે. તો ગુરુદેવ માટે લોકોએ અફવા ઉડાડી, ઘણા લોકોને પોતાની બુદ્ધિના દોષથી વિરોધ થયો, તો એવી અફવા ઉડાડી કે આ નિમિત્તને માનતા નથી, નિમિત્તને માનતા નથી. આ શું કહે છે, ગુરુમાં મહાન એવા સદગુરુના ચરણ કમળ, આટલું બહુમાન કર્યું છે, શ્રી ગુરુનું બહુમાન કર્યું છે. સાદી ભાષાના લીધી કે એવો પાત્ર જે સદગુરુનો સત્સંગ કરે તો એને અવશ્ય આત્મલાભ થાય, એવી સાદી ભાષામાં વાત ન કરી. પણ ગુરુની વાત આવી તો ગુરુમાં મહાન એવા સદગુરુ એમ કહે છે. આમ તો શું છે કે જે આત્માનો અનુભવ કરવાનો માર્ગ છે, ઉપાય છે, એ માર્ગ કહેવો એ પણ એ જાતના કોઈ વાણીનો યોગ હોય એ જ કહી શકે છે.
બરોબર,
બધા અનુભવી જીવો પોતાના અનુભવના વિષયને વાણીમાં મૂકી શકે એવો વાણી યોગ બધા ધર્માત્માઓને હોતો પણ નથી. જે કોઈને હોય છે એને એ સંબંધેની વિશિષ્ટતા ગણવામાં આવે છે. એટલે એવા કોઈ સમર્થ પુરુષ હોય છે, ધર્માત્મા પણ એવા કોઈ સમર્થ પુરુષ હોય છે, એ જ આ માર્ગને પ્રસિદ્ધપણે કહે છે અને તેથી અનેક જીવો પ્રસિદ્ધપણે એને અનુસરી શકે છે. એટલે એમની મહિમા કરીને વાત કરે છે. એવા મહાન મહાત્મા પુરુષો છે, મહાન પુરુષો છે. શેનેથી મહાન છે? કે એમના ગુણોને લઈને મહાન છે, બીજું કોઈ માનતાનું કારણ નથી, બીજા કોઈ સંયોગથી માનતા નથી આપી. ઘણા શિષ્યો છે માટે મહાન છે એમ પણ નહીં. વાણી ઘણી આકર્ષક છે માટે મહાન છે એમ પણ નહીં. અને બીજી ઘણી સંપત્તિ છે માટે મહાન છે એમ પણ નહીં. ગુણોથી મહાન છે એમ કીધું છે. મિત્ર અહીંયા પેલા રોલ્સ રોયસ ની વાત કરે છે. ગુણ એટલે આત્માનું જ્ઞાન, દર્શન, ચારિત્ર, શાંતિ, સુખ, પ્રભુત્વ, વિભુત્વ આદિ આત્માના જે ગુણો છે એની શુદ્ધ નિર્મળ દિશા પ્રગટ થાય એને અહીંયા ગુણ. શરીરનું બહુ સારું હોય તો મહાન ગણવા કે નહીં? એ કોઈ બહારની સંપત્તિ એ કોઈ એમની મહાનતાનો સૂચક નથી. જે ગુરુ થી મહાન છે એને મહાન કહેવામાં આવે છે. છાપામાં તો એકાંગ વાળી નહીં પછી એમને એક દિવસ એવું જાહેર કર્યું, વિષયાંતર થઈ જાય એટલે નથી કહેતા કે હું બે ચાર મહિના માટે અહીંયા છું, પછી સ્વર્ગમાં જાઉં છું. બધાને એમ છે હવે આપણે જે સમર્પણ કરવું એ કરી દઉં એમના શિષ્યો કરતા છે. પૈસા શ્રીમંત પૈસાવાળામાં તો કામ થઈ ગયું. 44 માટે માનતા થઈ ગઈ ખરી, એ કોઈ માનતા નથી. ગુણોમાં મહાન તેને મહાન કહેવામાં આવે છે. એવા સદગુરુ, કેવા સદગુરુ કે જેને ગુણ પ્રગટ થયા છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને આત્માની શાંતિ આનંદ પ્રગટ થયા છે, આત્માનું પ્રભુત્વ અને વિભુત્વ જેને પ્રગટ થયું છે, એવા સદગુરુના ચરણ કમળની સેવાના પ્રસાદથી શું કહે છે કે જેને આત્મહિત કરવું છે, આત્મામાંથી પરમાત્મા બનવું છે, એને પરમાત્માનું ધ્યાન કરવું એ એક પ્રક્રિયા છે, તો પણ એ ધ્યાન સદગુરુના ચરણ કમળની ઉપાસના વગર થઈ શકતું નથી એવું જ કોઈ નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. આ ભગવાનના પ્રવચનનું આ રહસ્ય છે. એટલે મહાસમર્થ અને જે ગુરુપદવીએ બિરાજમાન હોય છે એવા મહામુનિઓ જે હોય છે, જે ગુરુના સ્થાને ગણાય છે, નિર્ગુણ તો પોતે જ છે, એ પણ જ્યારે અધ્યાત્મની મસ્તીમાં ઘણી વાતો કરે છે ત્યારે વચ્ચે પાછા એમ કહે છે કે શ્રી ગુરુના ચરણ કમળની ઉપાસના વિના અમને આ પ્રાપ્ત ન થયું હોય, આ સ્થિતિ અમારી ન હોય એમ કરીને શ્રી ગુરુને યાદ કરે છે. એવી જ કોઈ નિમિત્ત નૈમિતિક અનાદિ અનંત વસ્તુ સ્થિતિ છે, એમાં કોઈ નિમિત્તાધીન દ્રષ્ટિ નથી, નિમિત્તની પ્રધાનતા નથી, વસ્તુ સ્થિતિની જાહેરાત. ગુરુદેવનો તો ઉપાદાન પ્રધાન ઉદ્દેશ ઘણો હતો, છતાં પણ જ્યાં જ્યાં તેમને એ વાતની આવશ્યકતા સમજાવી છે ત્યાં ત્યાં અમે એ વાત ભાર દઈને કરી છે, વજન દઈને કરી છે. અહીંયા કેવા વચનો આવ્યા છે કે ગુરુમાં મહાન એવા સદગુરુના ચરણ કમળની સેવાના પ્રસાદથી, સેવાની સેવાથી કૃપા થઈ, મહેરબાની થઈ. શું ગુરુ શિષ્ય ઉપર મહેરબાની કરી શકે એ પ્રશ્ન નથી, પણ એમનો જે સદભાવ છે કે આ જે પાત્ર છે એ જેના ઉપરની મહેરબાની ગણવામાં આવે છે. કામ તો પોતાના ઉપાદાનથી કરે છે પાત્રજી, પણ એની પાત્રતા જોઈને જે પ્રમોદ અને પ્રસન્નતા થાય છે શ્રી ગુરુને, એને શ્રી ગુરુની કૃપા ગણવામાં આવે છે. આમ કૃપાની વાત છે. કૃપા એટલે કામ કરી દે એમ ન લેવું, પણ સામાજીવની સુપાત્રતા જોઈને, યોગ્યતા જોઈને એ ધર્મ પ્રાપ્તિ કરશે એવી એની તૈયારી જ્ઞાનમાં જણાય છે. અરૂપી જ્ઞાન બીજાના અરૂપી પરિણામને જોઈ લે છે સામાજીવને, અને પ્રમોદ વ્યક્ત થાય છે, પ્રસન્નતા આવે છે, એને કૃપા ગણવામાં આવે છે. એવા જીવને અંતરમાં ચૈતન્ય પરમ તત્વનો અનુભવ થાય છે, અંતરમાં ચૈતન્ય પરમ તત્વનો અનુભવ થાય છે ત્યારે એના જન્મ મરણનો નાશ થઈ જાય છે. એમ કેવું છે, જન્મ મરણનો નાશ થઈ જાય છે ત્યારે ભવ ભવાંતરના બધા દુઃખોનો નાશ થઈ જાય છે. કેમ કે જન્મ મરણ છે એ તો ભવ ભવાંતરના બધા દુઃખોના સરવાળાની રકમ છે. એક ભવની અંદર જેટલા દુઃખ પડે એ બધા દુઃખ છે એ તો એની પેટા રકમ છે, અને એનો સરવાળો આખું જન્મ મરણ રૂપ આખો ભાવ છે. તો બધાનો નાશ એક ક્ષણમાં કરી નાખે એવી જેની શક્તિ છે એને સ્વાનુભવ અથવા એને આત્માનુભૂતિ, એને ધર્મ કહેવામાં આવે છે. ધર્મ એ કોઈ રૂઢિ નથી, કોઈ રિવાજ નથી, કોઈ પરંપરા નથી, કોઈ સંપ્રદાયની કોઈ માલિકીની ચીજ નથી. સંપ્રદાય એટલે કોળું, અમુક માણસોનું કોળું ભેગું થાય એને સંપ્રદાય કહે છે. આ બધા દિગંબરોનું કોળું ભેગું થાય એની માલિકીની ચીજ ખરી કે નહીં? એની કોઈ માલિકીની ચીજ નથી. જેમ સમુદ્ર કોઈની માલિકીની ચીજ નથી, સાગર કોઈની માલિકીની ચીજ નથી, એમ એ કોઈ આ વાણિયાની માલિકીની ચીજ છે એમ પણ નથી. કે ભાઈ અમે જેટલા જૈન ગણાય એટલાની તો માલિકીની ખરી કે નહીં? અજુને અમે ન ગણીએ અમારામાં, એનું પણ આમાં નથી. અહીં તો તિલિંગથી માંડીને કોઈ પણ મનવાળા પ્રાણી કોઈ પણ કુલ ધર્મમાં હોય એ બધા ધર્મ પામી શકે છે. ધર્મ પામવાનો સર્વ જીવોનો અબાધિત અધિકાર છે, અનાદિ અનંત સર્વકાળને વિશે. કોઈ કાળમાં કોઈની એ માલિકીની ચીજ થતી નથી. ભગવાન મહાવીર સ્વામી ના એ પ્રધાન શિષ્ય હતા.
એની પરંપરા ઘણી બ્રાહ્મણો ની આવી, બ્રાહ્મણો ની પરંપરા ઘણી ચાલી.
હા, બ્રાહ્મણો એટલે ખરેખર તો ભગવાન ઋષભદેવ ના વખતમાં જે લોકો પંચમ ગુરુ સ્થાન ને ટાઈમ એનું નામ બ્રાહ્મણ પાડ્યું. જન્મ કરીને જુદા પડ્યા. બ્રાહ્મણો જન્મ કરે છે એમની જૈન માંથી પ્રાપ્તિ થઈ છે. ત્રણ જે પ્રાગડા છે એ સંગીત કૃષ્ણ ચારિત્ર ના સૂચક છે એમ છે. ખરેખર પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી, અને ઓલા લોકો કે આ તો અમારી માલિકી નથી, તો બ્રાહ્મણ એટલે અમે લોકો, તમે લોકો નહીં, જૈન નહીં. પણ મૂળમાં જે લોકો બ્રહ્મમાં વિશેષ રમણતા કર્યા, ચોથા ગુણ સ્થાનથી આગળ વધીને જેને બ્રહ્મમાં વધારે સ્થિરતા કરી તે બ્રાહ્મણ કહેવાયા.
બરોબર.
અને એ લોકો શાસ્ત્રનું પઠન પાઠન ખૂબ કરે એવા લોકોને બ્રાહ્મણ કહેવામાં આવ્યા. પંચમ ગુણ સ્થાન વર્તી જે શાસ્ત્ર ના પારંગત હોય એને બ્રાહ્મણ કહેવાય. પછી પરિસ્થિતિ બ્રાહ્મણ છે, પછી તો કાળ દોષે બધો ફેરફાર. શીતળના ભગવાન વખતે આ મોટો ફેરફાર થયા. પુરાણી માં વાત
આવતી
ભગવાન મહાવીર સ્વામી વખતે તો એ ચોખ્ખા અન્ય મત માં હતા, આગાદીને ધમાલ કરતા હતા, એમાંથી આગાજુ આવી ગયા. કાળ બુદ્ધિ પુરુષાર્થ ક્યાં કેવી ચીજ છે, ક્યાં ક્યાં ના ક્યાં
એને બધા ભગવાન માનતા હતા. એટલા બધા એ સમર્થ હતા પોતાના મતમાં, પોતાના પંથમાં, કે એને એથી છોડવું મુશ્કેલ પડે એવી પરિસ્થિતિમાંથી એવો પંટો ખાય છે. પાત્રતા વિશેષ છે પોતાની, અને સામે એવું નિમિત્ત વિશેષ છે. ભગવાન મહાવીર સ્વામીનું નિમિત્ત છે, દર્શન કરે છે ત્યાં બધું ખલાસ થઈ જાય છે. બધું પાત્રતા છે. એક વિતરાગ દેવના સાક્ષાત દર્શન કરે ત્યાં ગ્રહી મિથ્યાત્વની બધી સંસ્કારને ધોઈ નાખે એની પાત્રતા કેટલી બધી હશે, કેટલા જબરદસ્ત પાત્ર છે. વિચાર માટે એવો વિષય છે, પોતાના ઉપર વિચારવાનો. આપણે અનેક વખત ભગવાનના દર્શન કરીએ છીએ, અનેક વખત આવી ભગવાનની માણી કરીએ, મારું ભગવાનની માણી કરીએ, એવી માણી સાંભળીએ છીએ, તો પણ ઘણું કઠણ લાગે છે, દૂર લાગે છે, અઘરું લાગે છે. તો એને દર્શન કરતા મેં જેને પલટો મારી દીધો, એને કેટલી બધી પાત્રતા તૈયાર થઈ હશે. પાત્રતાની દ્રષ્ટિએ તો એની પાત્રતા કેટલી હશે, એ બ્રહ્માંડથી વિચાર માંગે એવો વિષય છે. અને એ પોતાની માટે વિચારવા જેવો વિષય છે. ભગવાન મહાવીર સ્વામી તો દસ ભાઈ પહેલા દસમા ભાવ થી ધર્મ પામેલા છે, સિંહ ના ભાવમાં. ત્યાર પછી ભાવ કરતા 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 દસમો ભાવ મહાવીર સ્વામી. અને આ તો અન્ય મતિમાં છે, જો એમનો સંગ કર્યો હોય તો અન્ય મતમાં શું કરવા જાય? ગુરુ ભાવમાં જો એમનો સંગ કર્યો હોય તો અન્ય મતમાં શું કરવા જાય? જૈન મતમાં રહેવા જોઈતા. કેમ કે આગલા 23 તીર્થંકર થઈ ગયું, જૈન ધર્મ તો ચાલ્યો આવતો હતો, આ તો અંતિમ તીર્થંકર છે, તો અન્ય મતમાં ગયા છે. એ પણ કઈ મફત નથી જતા, અન્ય મતમાં આવે છે, એવો દોષ કરીને અન્ય મતમાં જાય છે. બરોબર. જૈન કુળમાં જન્મે છે એવું પુણ્ય કરીને, એ પ્રકારનું જાતિ જુદી છે એની, એ જૈન કુળમાં આવે છે. સિરિંજમાં ભવમાં જ પામ્યા, સિંહનો ભોગ સિરિંજ ગતિ છે, અને એ નાટીમાંથી તો ચાલ્યા આવે છે, નરકમાંથી ચાલ્યા આવે છે. કૃષ્ણદેવ ભગવાનના વખતમાં પરોવલનનો ઇતિહાસ મળે છે. જે તો અનંતકાળથી છે, બધા દેવ અનંતકાળથી છે, પોતે અનંતકાળથી છે, પણ એક કોડા કોડી સાગર મરીચીના ભાવથી એમનો ઇતિહાસ શરૂ થાય છે. જે પુરાણની અંદર પ્રસિદ્ધ છે, ત્યારે પરોવલન એમણે જૈન ધર્મનો વિરોધ કર્યો, સખત વિરોધી હતા. વિરોધી હતા, વિરોધના ફળમાં નરકમાં જાય છે. અનેક વાર મહાપુરાણ વાંચો તો મહાવીર સ્વામી અનેક વાર આ સિંહના ભાવના સમ્યક દર્શન પામ્યા, એ પહેલા નરકમાં ગયા, એ પહેલા તો અનેક વાર ગયા છે,
અનેક વાર
નરકમાં. અને જયારે જયારે મનુષ્ય થયા છે ત્યારે એમણે જૈન ધર્મના વિરોધમાં ઝંડો ઉપાડ્યો છે. નરકમાં જવાનું કારણ એ છે, અનેક વાર નરકમાં જવાનું કારણ એ છે. બીજા કોઈના પરમેશ્વર વિશે વાત કરો તો સહન ન કરી શકે, જેમ કે આપણે શ્રી કૃષ્ણને માનીએ છીએ તો આપણે એ રીતે માનીએ છીએ. છે ભાવિ તીર્થંકર
નારાયણ,
નારાયણનો વાસુદેવનો ભાવ છે, અર્ધ ચક્રીનો. પણ એમને કહ્યું કે નરકમાં ગયા છે તો સહન ન કરી શકે. જૈનમાં એવી વાત નથી, તીર્થંકરની અંદર હોય તો પણ ભૂલ કરે, દોષ કરે તો કુદરત સહન કરતી નથી. તીર્થંકરનો દ્રવ છે એમને ચાલે, ભૂલ દોષના ત્રાજવા કાટલા ક્યાંય બદલાતા નથી. એવો ન્યાય સંકલન ધર્મ છે આ. ભગવાનનો માર્ગ ન્યાયનો છે એમ કહેવાય છે, ન્યાય બહારની કોઈ વાત નથી.
બરોબર.
ધર્મ પામે છે તો ત્રણ લોકના તારણહાર કે કોઈની બધા સ્તુતિ કરે છે. સૌધર્મ ઇન્દ્ર ને ઈશાન ઇન્દ્ર ને એ બધા જન્મ કલ્યાણકમાં આવે છે. આવ્યું કલ્યાણક ની પૂજા.
પૂજા છે આ ધર્મ ને વિશે ગુણની પૂજા છે. જૈન પોતે ગુણવાચક નામ છે અને સંપ્રદાય વાચક નથી. સમ્યક પ્રકારે આત્માની સ્વાભિમુખ થઈને પવિત્ર નિર્મળ પરિણામ પુરુષાર્થથી જેણે મિથ્યાત્વ અજ્ઞાન વિષય પ્રસાર મૂળ આદિ દોષને ટાળ્યા જીત્યા એને જૈન કહેવામાં આવે છે. જીતે એને જૈન કહે છે, દોષને જીતે તે જૈન, મૂળને પ્રાપ્ત કરે તે જૈન. તો કર્યા તો મીઠું જૈન થઈ જાય કે ના થાય? સાકર ના બારદાન માં કર્યા તો જરૂર હોય તો કર્યા તો ખાંડ જેવો સ્વાદ આવે કે સાકર જેવો સ્વાદ આવે કે ના આવે? નામધારી ના પાડતા, તમાકુ ખાતા હોય, બીડી પીતા હોય, રાત્રિ ભોજન કરતા હોય, એવા હિંસાના વેપાર ધંધા કારખાના કરતા હોય, લગાવતા હોય, તો નામધારી પણ જૈન.
બહુ વિચાર કર્યો, કઈ કઈ પ્રશ્ન થઈ જ બેસતા નથી
જૈનમાં. એવું વિચારવા જેવું છે. અંતરમાં ચૈતન્ય પરમ તત્વ નો અનુભવ કરે છે પાત્ર જી, પરંતુ જે નિર્મળ ચિત્ત વાળો છે, નિર્મળ ચિત્ત થી જે આત્મતત્વ નો વિચાર કરે છે અને આત્મતત્વ ને શોધી કાઢે છે, એ પોતાના પુરુષાર્થથી જયારે અનુભવ કરે છે ત્યારે એ માર્ગ જેની વાણીના નિમિત્તે સ્વીજો એના પ્રત્યેનું બહુમાન છે એને પણ ખ્યાલ ના રહેતો નથી. રત્નત્રય આદિ ગુરુથી મહાન એવા ગુરુ શિષ્યને કહે છે. રત્નત્રય આદિ ગુરુથી મહાન છે, એનાથી મહાન છે પથરાના રત્નની ચિંતામણી એ પથ્થર છે. કોઈ પણ મળી હોય તો એ બધા પથ્થર છે, બધા પથ્થર જ છે, પથરા સિવાય બીજું કઈ એમાં નથી. ઘડીક રતનના પરમાણુ ને પ્રેમમાં છે, કાલ પાછા પુણ્ય પરમાણુ ને પ્રેમી જશે. રત્નત્રયાદી ગુરુ થી મહાન એવા ગુરુ શિષ્ય ને કહે છે કે પરમ ભાન ને જાણ. પરમ ભાવ એટલે પોતાનું પરમ સ્વરૂપ, પોતાનો પરમ સ્વભાવ ભાવ, જીવનો મૂળ સ્વભાવ ભાવ, એને પરમ ભાવ કહેવામાં આવે છે. એ ઉત્કૃષ્ટ શુદ્ધ હોવાથી અને ઉત્કૃષ્ટપણે ઉપાદેય હોવાથી, પરમોત્કૃષ્ટપણે ઉપાદેય હોવાથી એને પરમ ભાવ કહેવામાં આવે છે. એવા પરમ ભાવને એટલે તારા સ્વરૂપને જાણ. અને પરથી પરથી ભલું ગુરુ માનવું છોડીને પરથી કે બીજાથી બીજા મારું ભલું કરે છે, બીજાએ મારું ભલું કર્યું માટે એના પ્રત્યે હું રાગ કરું, બીજા મારું ખરાબ કરે છે, મને નુકસાન કરે છે માટે હું એના પ્રત્યે દ્વેષ કરું, એવું માનવું છોડી દઈને દેહમાં રહેલું હોવા છતાં, શરીરને સાથે સંયોગમાં હોવા છતાં પણ જીવ તત્વ ચૈતન્ય તત્વ દેહમાં રહેલું હોવા છતાં પણ દેહ અને શુદ્ધ શુભ રાગથી ભિન્ન છે, સંયોગના દેહ સાથે હોવા છતાં પણ દેહથી જુદું છે, જુદી જાતિનું છે, દેહ જળ છે, આત્મા ચૈતન્ય છે, અને આત્મામાં થતા જે રાગ છે, શુભ રાગ અને અશુભ રાગ બંને પ્રકારના રાગ થી પણ જેની જાત જુદી છે, એવા ભિન્ન એટલે પોતાના, અસંગ એટલે જેને કોઈનો સંયોગ નથી, જેને કોઈની સાથે જોડાણ નથી, જેને કોઈની સાથે નાતો નથી, સંબંધ નથી, એવા અસંગ ચૈતન્ય પરમ તત્વને, પોતાના નિજ શુદ્ધ આત્મ તત્વને અંતરમાં એટલે અંદરની અંદર દેખ, આમ શ્રી ગુરુ શિષ્યને કહે છે. ગુરુ શિષ્યને એમ નથી કહેતો કે તું મને દક્ષિણા આપજે, તું મારી મારા ચરણમાં રહેજે, તું મારી ભક્તિ કરજે તો હું તને લાભ કરી દઈશ, એમ ગુરુ કહેતા. ગુરુ એમ કહે છે તું તારા આત્મામાં જો, મારા સામે જો, એમ કહેવા વાળા આ ગુરુ નથી. મારી ભક્તિ કર એમ કહેવા વાળા આ ગુરુ નથી. ગુરુ ને તો બે નથી કહેતા, આ બીજી જાતના છે. સુગમજી એ તો થોડી લાક્ષણિક પદ્ધતિથી અલંકારિક ભાષામાં વાત કરી છે કે આ જીવ અનેક નિમિત્તોમાં જે પાસે જતો હતો તો બધા નિમિત્તો એને દુઃખી કર્યો. શરીર ઉપર પ્રેમ કરવા જઈને ખૂબ ખાધું તો અપચોને રોગ થઈને દુઃખી થયો. એમ જેટલી જેટલી જગ્યાએ એ ગયો બધે દુઃખી થયો, કેમ કે બધે એનું ફળ દુઃખ આવે છે. જ્યાં જ્યાં જાય છે પંચેન્દ્રિયના એના ફળમાં દુઃખી થાય છે. એટલે પછી દેવ ગુરુ શાસ્ત્ર પાસે આવ્યો કે ભગવાન હું તો બધે દુઃખી થઈ ગયો, હવે હું તમારા ચરણમાં આવું,
સુખી કરો.
અહીંયાથી એક થપાક મારી દેવ ગુરુ શાસ્ત્ર, અહીંયા ક્યાં આવ્યો? તારામાં જા. શું તું મારી પાસે ક્યાં આવ્યો? મારે તારી જરૂર નથી, તારે કોઈ મારી જરૂર પણ નથી, તું તારા આત્મામાં
જા.
પર છે એટલે એને એમ કહ્યું કે અમે પર છીએ તારે માટે, તારા માટે અમે પર છીએ, તારું ભલું કરી દઈએ એવા અમે છીએ જ નહીં. એને કહે છે અમે પર છીએ તારા માટે, તું તારા અંતર માં દે. આ ભગવાન મહાવીર સ્વામી નો ઉપદેશ
છે
અંતર માં જા. ઘંટા કરવી મહાવીર નહીં હો.
તું
મારી પાસે આવતો નહીં, તું તારા આત્મામાં જજે, એની ગુરુ કહે છે. ક્યાં જવું એ પણ કહે છે, સાથે સાથે રસ્તો બતાવે છે, કેમ જવું એ પણ બતાવે છે. આ તો વિશિષ્ટતા છે. દુનિયા આખી એમ કે છે કે મારી પાસે આવ તને હું સુખી કરી દઉં, તું મારી પાસે આવ હું તને સુખી કરી દઉં. આ ગુરુ ના પાડે છે કે નહીં, મારે તારું કામ નથી, તારે મારી હોશિયારી કરવાની જરૂર નથી, હું કોઈની હોશિયારી કરતો નથી, તું સ્વતંત્ર, હું સ્વતંત્ર, તું તારા અંતરમાં જા સુખી થવા માટે, આથી વધારે મારે કઈ કહેવું
નથી.
આમ વાત છે,
સરસ વાત આવી.
ઉત્કૃષ્ટ વાત છે આ, ભગવાન મહાવીર સ્વામી ના ઉપદેશ ની આ ઉત્કૃષ્ટ વાત છે.
ભગવાને દીક્ષા લઈ મારા પરમી હું કીધી.
હા, એમનો ઇતિહાસ લઈ ગયો 72 વર્ષના ઇતિહાસમાં. પહેલા 30 વર્ષ એ ઘરમાં રહ્યા છે, છતાં પણ એમણે ગ્રસ્થાશ્રમ શરૂ કર્યો. વિશ્વતાંબરમાં આવે છે કે લગ્ન કર્યા
નહીં,
પણ પુરાણમાં એ વાત નથી. જે 24 તીર્થંકરમાં 5 તીર્થંકર બાલ બ્રહ્મચારી હતા, એમાં ભગવાન મહાવીર સ્વામી નો સંદર્શ, અને એથી એ મહાવીર કહેવાના. 30 વર્ષ પછી એમણે દીક્ષા અંગીકાર કરી અને 12 વર્ષ સુધી એ મુનિ દશામાં રહ્યા. મુનિ દશામાં એમણે જ્ઞાન ધ્યાન તપશ્ચર્યા આદિ ચતુર્વિધ આરાધના કરી, દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, એને ચતુર્વિધ આરાધના કહે છે. એ સ્વરૂપની આરાધના અંતર્મુક્તિ શ્રદ્ધાથી જ્ઞાનથી ચારિત્રથી અને વિશેષ ઠીકતા એને તપ કહે છે, પોતાના સ્વરૂપને સાધ્યું. 42મા વર્ષે એમને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ.
બરોબર.
બાકીના 30 વર્ષ કેવળ જ્ઞાનમાં બિરાજમાન રહ્યા અને સમોસરણની અંદર એમણે દેશના પ્રકાશે ઉપદેશ આપ્યો. જે ઉપદેશની પરંપરા આજે આપણા શ્રી ગુરુ પર્યંત અહીં સુધી જે ચાલુ રહ્યું છે એ પ્રવાહ તૂટ્યો નથી, છૂટ્યો નથી, મીટ્યો નથી. એથી એમનો ઉપકાર છે આપણા ઉપર એમ ગણીને એમના પ્રત્યે આપણે બહુમાન અને ભક્તિ પૂજા કરીએ છીએ. એનું કારણ એ છે ગણે છે પણ એ ઘણી કથાઓમાં જે ફેરફાર થયો છે ભગવાન મહાવીર સ્વામીની કથામાં પણ ફેરફાર થયો છે. એ પોતે બાલ બ્રહ્મચારી હતા, 30 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી છે, 12 વર્ષ પછી એમને કેવળ જ્ઞાન થયું છે અને એ કેવળ જ્ઞાન 30 વર્ષ સુધીમાં એમને અનેક જગ્યાએ રાજગૃહ એમનો સંપ્રદાયથી બૌદ્ધ ધર્મ એ રીતે માનતા હતા. બૌદ્ધ ધર્મ એ રીતે ગૌતમ બુદ્ધ જેને કહે છે એ સમકાલીન હતા મહાવીર સ્વામી ભગવાન. અને એ વખતે ઘણા એમના શિષ્યોના અનુયાયીઓ થઈ ગયેલા ત્યારે એ સૈનિક મહારાજા બૌદ્ધ ધર્મમાંથી પરિવર્તન પામે છે. એ ભગવાન મહાવીર સ્વામીના સમોસરણ ક્ષાયિક સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. એ પણ આવતી 24ના પ્રથમ તીર્થંકર છે
મહાપદ્મ ભગવાન.
અને સ્વામીમાં આપણે ભાવિ તીર્થંકર તરીકે એમની પણ સ્થાપના મહાપદ્મ તીર્થંકરની કરી છે. એ 2500 વર્ષ પહેલાની જ વાત છે, કોઈ લાંબી વાત નથી, 2500 વર્ષ પહેલાની જ વાત છે. તો એ રીતે ગુરુ એમ કહે છે કે અંતરમાં જા, અમે કોઈના ગુરુ ને અમારો ફલાણો શિષ્ય એવા ગુરુ શિષ્ય ને પણ અમે ખરેખર નિશ્ચયથી માનતા તું પણ અમારા ગુરુ આત્મા, અમે પણ આત્મા ને તું પણ
આત્મા
આત્મા છો એમ કહે. બધા સરખા, કોઈ નાનો મોટો નથી, એવો ભગવાનનો ઉપદેશ છે.
દેવાદિદેવ.